પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 295 થી 297 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 38.
સાધુના પરિણામમાં દ્રષ્ટિ જે કાર્ય કરે છે તે બીજા સર્વગુણોથી વિલક્ષણ પ્રકારનું કાર્ય છે. દ્રષ્ટિ પર્યાયને અને ગુણભેદને નહીં સ્વીકારતી હોવા છતાં અથવા દ્રષ્ટિના પરિણામમાં એનો વિષય ગુણભેદ નથી અને પર્યાય નથી, તો પણ પર્યાય સ્વરૂપમાં ઠરે એવી ભાવના સાધકને આત્માને વર્તે છે. તે સિવાય સુખ દુઃખનો અને રાગનો વિષય કયા પ્રકારે છે એ વિસ્તાર કર્યો છે. રાગાંશ રૂપ બહિર્મુખતા તેને દુઃખરૂપે વેદાય છે અને વિતરાગતા સ્વરૂપ અંતર્મુખતા સુખરૂપે વેદાય છે. બે અંશ છે. એક પરિણામમાં જેટલો વિકૃત અંશ છે, બહિર્મુખ ભાવ છે, તેમાં દુઃખ ઉત્પન્ન થયું છે, અને જે વિતરાગતા છે, જેટલી શુદ્ધિ છે, અંતર્મુખ પરિણામ છે, એમાં સુખનું વેદન છે. એ માનસિક સુખ અને આંશિક દુઃખ સાધકના પરિણામમાં એક સાથે ઉત્પન્ન હોય છે. જે જેવું છે તેવું તેનું વેદન છે. સુખનું સુખ પણ એ વેદન છે, દુઃખનું દુઃખ પણ એ વેદન છે. જાણવામાં તો જેમ છે તેમ જણાય છે. મુખ્ય ગૌણમાં જેટલું સ્વરૂપાશ્રિત સુખરૂપ વેદન છે તેટલું મુખ્ય છે, અથવા શુદ્ધ પરિણતિ મુખ્ય છે અને અશુદ્ધ પરિણામ અંશ છે તે ગૌણ છે. એ રીતે વેદનનો વિષય છે. જે આંશિક અહીં સુધી લીધું કાઢ્યું, જે આંશિક બહિર્મુખ વૃત્તિ વર્તતી હોય તેનાથી સાધક ન્યારો ને ન્યારો રહે છે. એટલે હું પણ પોતાની હસ્તીનો જે અનુભવ છે એમાં જુદાપણું અધિકપણું વર્તમાન બહિર્મુખ વર્તતા અંશથી સાધકને રહે છે. એટલે સાધક એમ અનુભવે છે કે જે કાંઈ આ બહિર્મુખ આંશિક મારા સ્વરૂપથી વિરુદ્ધ ભાવ વર્તે છે, મારા સ્વરૂપથી વિરુદ્ધ જાતિનો જે અંશ વર્તે છે તે ભાવ હું નથી, તે રૂપે હું થયો નથી, થતો નથી, અને કોઈ પણ પ્રકારે તે થાય એવું હું ચાહતો પણ નથી. એવો વિચાર વિકલ્પ કરવાની આવશ્યકતા નથી. પણ એ રાગાંશનું સ્થાન શું છે એમ જો વર્ણવવામાં આવે તો એ રૂપે પોતે થતો નથી એવો એને અનુભવ છે, અને થાય છે એ ઠીક થાય છે, એ ભાવ પણ મેં સારો કર્યો ઊંચો ભાવ કર્યો એવી ગણતરી રાગાંશ પ્રત્યે જ્ઞાની કરતા નથી. તેનાથી સાધક જુદો રહે છે, ન્યારો રહે છે, અથવા પોતે એને એટલા ગૌણપણે રાખીને નિષેધે છે. ગૌણ કરવું એનું નામ જ નિષેધ છે, અથવા એનો જરાય આદર કરતા નથી. જેમ આંખમાં કણું ન સમાય, જેમ અધ્યાપ છે, જેમ આંખમાં કણું ન સમાય તેમ ચૈતન્ય પ્રણતિમાં વિભાવ ન સમાય. આંખનું કણું બહુ નાનું છે એટલે ફલેરીનું એવું આંખમાં ચલાવી શકાતું નથી. ઉલટાનું એ ઝીણામાં ઝીણો કણ રજકણ છે એ ખૂંચા કરે છે. આંખમાં રહેલો ઝીણો કણ પણ ખૂંચા કરે છે ઉલટાનો. તેમ ચૈતન્ય પરિણતિમાં જે વિભાવાંશ ઉત્પન્ન થાય છે, ભલે તે સૂક્ષ્મપણે ઉત્પન્ન થતો એવો વિભાવનો કણ હોય તો પણ તે ખૂંચા કરે છે. એ ગમે છે, ઠીક થાય છે એ તો પ્રશ્ન જ રહેતો નથી. જ્ઞાની અને અજ્ઞાનીના પરિણામમાં આ ફેર છે. અજ્ઞાની જીવને વિભાવ સ્વરૂપ જે રાગ એમાં રસ આવે છે, એને ગમે છે, એમાં એને સુખ અનુભવાય છે, એનો એ મહિમા કરે છે, એની મુખ્યતા કરે છે. કોઈને કોઈ બાને કોઈને કોઈ અપેક્ષાએ એને એ વખાણે છે અને એની કિંમત આંકે છે કે આ ભાવ અમે સારો કહીએ છીએ. નાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ, ઊંચામાં ઊંચા રાગાંશને નિષેધે છે. જ્યારે અજ્ઞાની સ્થૂળ પરિણામ રૂપ શુભ ભાવ હોય છે, પછી દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેના હોય કે સ્વાધ્યાયાદીના હોય, તો એની એની કિંમત આવે છે. આ ભાવ અમે બહુ સારા કરીએ છીએ, કરવા જેવા કહીએ છીએ અને આવું કરવું જોઈએ, એટલો બધો ઉત્તર દક્ષિણનો બંનેના સિદ્ધાંતમાં એ છે. થાય છે બંને જીવને, પણ બંનેનું મૂલ્યાંકન જુદું જુદું છે. જેમ આંખમાં કણું ન સમાય તેમ ચૈતન્ય પરિણતિમાં વિભાવ ન સમાય. એ ખૂંચા કરે છે, વિભાવ છે એ સર્વાંશે ટાળવા માગે છે. સાધક કોઈ અંશે રાખવા માગે છે, અથવા અત્યારે તો હું સાધક છું એટલે ભલે રહ્યો, આવો પરિણામ રાગનો સાધક દશામાં આવ્યા વિના રહે નહીં, માટે ભલે રહ્યો, એવી લાગણી એવો અભિપ્રાય સાધકને હતો. અને જેને એવો અભિપ્રાય છે તે સાધક છે, એકાંતે બાધક છે. જો સાધકને બહારમાં પ્રશસ્ત અપ્રશસ્ત રાગમાં દુઃખ ન લાગે અને અંદરમાં વિતરાગતામાં સુખ ન લાગે તો તે અંદર કેમ જાય? આ પ્રશ્ન કર્યો છે. કે તો પછી એને અંતર્મુખ થઈને રાગના અભાવનો સહજ પ્રયત્ન ઉત્પન્ન થવાનો પ્રસંગ જ રહેતો નથી. અહીંયા તો હજી આગળ એ થાપી ગયા છે કે પ્રથમ તો વિકલ્પમાં દુઃખ લાગવું, હજી સાધક દશા આવ્યા પહેલા અને સાધક દશાની પ્રાપ્તિની તૈયારીમાં જો રાગનું દુઃખ લાગે તો પછી સાધકને રાગનું દુઃખ ન લાગે એ પ્રશ્ન રહેતો નથી. એટલે જોરથી એનું પ્રતિપાદન કર્યું છે કે જો સાધકને બહારમાં પ્રશસ્ત રાગમાં દુઃખ ન લાગે, અપ્રશસ્ત રાગ છે એમાં તો તીવ્ર આકુલતા છે, દુઃખ તીવ્ર છે, એમાં એને દુઃખ ન હોય અને સાથે સાથે વિતરાગતામાં સુખ ન અનુભવાતું હોય તો વિતરાગતા વધવી અને દુઃખનું ઘટવું, રાગનું ઘટવું એનો પ્રયત્ન, એનો પુરુષાર્થ કઈ રીતે થાય કે થઈ શકે નહીં? કઈ રીતે વાત લે છે અહીંયા કે દ્રષ્ટિ આ વાતને સ્વીકારતી નથી તો પણ દ્રષ્ટિનો વિષય એકાંત ત્રિકાળી શુદ્ધાત્મ સ્વરૂપ છે કે જેમાં પર્યાયના કોઈ ભેદને સ્વીકારવાનો સ્વીકારવાની વાત જ નથી, અથવા પર્યાયના કોઈ ભેદને એના વિષય તરીકે લાગુ પડવાની કોઈ અપેક્ષા જ નથી, એ વિષય જ નથી. એવી દ્રષ્ટિવાનને એવી દ્રષ્ટિ વર્તે છે ત્યારે પણ એની અવસ્થામાં આ પ્રકારનો અનુભવ વર્તે. દ્રષ્ટિ એ અવસ્થાનો જ એક ભાગ છે, એક અવયવ છે, અને આ પ્રકારનું જ્ઞાનનું, સુખનું, દુઃખનું, ચારિત્રનું આદિ જે રાગાદિનું વેદન છે, રાગ ચારિત્રમાં જાય છે, એ પણ એ જ પરિણામના અંશનો અવયવ છે. એક સાથે જ છે બધું, એક સાધકના પરિણામમાં એક સાથે આ બધું હોય છે કે જે પોતપોતાના સ્વભાવ અનુસાર પ્રત્યેક ગુણ કામ કરે છે, એમાં એનો મેળ છે અને ક્યાંક મેળ નથી એવું બધું છે, છતાં એમાં કાંઈ બાધા આવતી નથી. મેળ એટલો છે કે દ્રષ્ટિ એકદમ એકાંતે શુદ્ધાત્માને જ ઉપાધિ કરીને ઉપાસે છે, જ્ઞાન ચારિત્ર સુખાદિ ગુણો પણ શુદ્ધાત્માને કથંચિતપણે ઉપાસે છે, દ્રષ્ટિની જેમ પૂર્ણપણે ઉપાસતા નથી, અને જે બાકીનો ભાગ રહે છે એ વિકૃત છે, એનો નિષેધ ચાલે છે, એમ ઉપાસનું છે એટલો મેળ છે, ઉપાસનામાં અધુરાશ છે એટલો મેળ નથી. સર્વ ગુણાંશ તે સમ્યક સ્વયં કહ્યું ને, એટલે બધા ગુણો ઓછા વત્તા પ્રમાણમાં તો આંશિકપણે શુદ્ધ થાય છે અને તે શુદ્ધાત્માને ઉપાસતા જ શુદ્ધ થાય છે, બીજી રીતે તો શુદ્ધ થવાનો પ્રશ્ન રહેતો નથી. શું કહે છે કે પ્રશસ્ત રાગમાં પણ દુઃખ લાગે છે, ભલે ઉલ્લાસ દેખાય, એ ઉપર લીધું ને, બહારના ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય આદિ પ્રસંગોમાં ઉલ્લાસપૂર્વક જ્ઞાની જોડાતા દેખાય, તો પણ જેટલી જ્ઞાનધારા છે સાધકની પરિણતિ છે એટલું સુખ છે, અને જેટલો બાધક ભાવ છે, રાગ ભાવ છે, એટલું દુઃખ છે. એ વાસ્તવિકપણે દુઃખ તે દુઃખ છે, ને વાસ્તવિકપણે સુખ તે સુખ છે. એ પરિણમનમાં રહેલી વાસ્તવિકતા છે, કોઈ કલ્પના નથી કે રાગ ને દુઃખ તરીકે કલ્પો, એવી કોઈ કલ્પનાનો આ વિષય. ક્યાંક રાગ વિશે રાગ આગ દહે એમ કહ્યું હોય, છ ઢાળાનું ઉદાહરણ છે. રાગ આગ દહે સદા તાપે સમામૃત છે, સમામૃત છે એટલે એ જ્ઞાન ધારા છે. સમ એટલે વિતરાગ, વિતરાગતા રૂપી અમૃત ને સેવવું, રાગ ને ન સેવવો. કેમ કે રાગમાં રહેલી જે આકુલતા રૂપ દાહ છે એ તો આત્માને ગજાડનારી છે. એવું ક્યાંક કહ્યું હોય, ક્યાંક પ્રશસ્ત રાગને વિષ કુંભ કયો હોય, એ સમયશાળાનો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એ વિશે લીધો છે.
બરોબર,
અમૃતચંદ્ર આચાર્યદેવે પોતે કહ્યું છે. એટલે તો રાગને ઉપાધિ માનવા વાળા શુભ રાગના હિમાયતીઓ શાસ્ત્ર પાસે મૌન પણ કરવું પડે છે. ભલે એમ કહે કે સોનગઢમાં શુભ રાગનો નિષેધ કરે છે, આ બરાબર નથી, ફલાણું છે ફલાણું છે, વિરોધના બૂમ બરાડા પાડે છે ખરા, પણ જે આવું શાસ્ત્રનું વચન, આચાર્યનું આધારભૂત વચન મળે ત્યાં કઈ કહી શકાય એવું
નથી.
ઝેરનો ઘડો એમ કહ્યું છે. પ્રશસ્ત રાગ ત્યાં પ્રતિક્રમણનો વિષય થયેલો છે. પોતાના દોષોથી પાછા વળવાનો જે શુભ ભાવ, જે ઠીક પ્રતિક્રમણનો અધિકાર થયો છે, પ્રતિક્રમણ પાછું વળવું, ક્યાંથી પાછું વળવું છે કે દોષ ભાવથી પાછું વળવું, એવો જે વિચાર વિકલ્પ છે એને ઝેરનો ઘડો કયો હોય, તો અમૃતનો ઘડો કેવો હોય, અમૃત કુંભ કેવો હોય, એ વિચારમાં કેવો વિષય છે. ક્યાંક પ્રશસ્ત રાગને વિષકુંભ કયો હોય, ગમે તે ભાષામાં કહ્યું હોય, સર્વત્ર ભાવ એક જ છે, તે વિભાવનો અંશ તે દુઃખરૂપ છે. ગમે તે ભાષામાં કહ્યું, શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન વચન પ્રયોગ છે, પણ ત્યાં કહેવાનો આશય, કહેવાનો અભિપ્રાય તો એક જ છે કે વિભાવનો અંશ તે દુઃખરૂપ છે. જે વિભાવનો અંશ છે તો દુઃખરૂપ છે, તે એકાંતે દુઃખરૂપ છે. એમાં એ કથનચિત સુખ છે ને કથનચિત દુઃખ છે એમ લાગુ પડતો નથી. ગમે તે ભાષામાં કહ્યું હોય, સર્વત્ર ભાવ એક જ છે. ભાવ એટલે કહેવાનો અભિપ્રાય સર્વત્ર એક જ છે, અથવા શબ્દો જુદા છે, ભાવાર્થ તો એ બંનેનો એક જ છે. તે વિભાવનો અંશ છે તે દુઃખરૂપ છે, જેમ ઝેર છે તે દુઃખરૂપ છે, આ અગ્નિ દજાડે છે તે દુઃખરૂપ છે, એમ કોઈ પણ વિભાવનો અંશ છે તે દુઃખરૂપ છે. કેમ કે વિભાવ ભાવ ઉદયને અનુસરીને થયેલો છે, એ શુદ્ધાત્માને અનુસરીને શુદ્ધાત્મામાં અભેદ થઈને શુદ્ધાત્માના અભેદતાનો એ ભાવ છે નહીં, એનાથી વિરુદ્ધ જઈને ઉદય સાથે ભળીને થયેલો એ ભાવ છે. જો કે સાધકના વિભાવ જીવો મિથ્યાદૃષ્ટિ જીવનો વિભાવની કક્ષા પણ એટલી ઊંચી હોતી નથી. હવે જો ઊંચી કક્ષાનો આવો સાધકનો સ્વભાવ વિભાવ દુઃખરૂપ છે તો એકત્વ બુદ્ધિએ થયેલો જે મિથ્યાદૃષ્ટિનો સુભ્રાગ એમાં અનંત દુઃખ છે એ કહેવાની જરૂર રહે, સમજાવવાની જરૂર રહેતી નથી. એને ભ્રમણા છે ને, એનું નામ ભ્રમણા છે. એની દ્રષ્ટિ શા માટે મિથ્યા કહી કે જે દુઃખ છે એને દુઃખ જાણતો નથી. વળી કોઈ બીજો સુખી કે દુઃખી હોય તો ખબર પડે કે ન પડે, પણ એના પરિણામમાં એના વેદનમાં થતું દુઃખ એની એને પોતાને ભ્રમણાવશ ખબર પડતી. ઉલટાનો એ ભાવ એ સારો જાણે છે, કરવા જેવો જાણે છે, ઉત્સાહિત ભાવે એમાં રાચે છે એ રીતે કરે છે. એ ભ્રમણાને કારણે છે. પોતાના જ દુઃખમાં ને પોતાના જ નુકસાનમાં પોતે રાચે એનાથી બીજી કોઈ વિશેષ મોટી ભ્રમણા છે? ભલે ઊંચામાં ઊંચા શુભ ભાવ રૂપ કે અતિ સૂક્ષ્મ રાગ રૂપ પ્રવૃત્તિ હોય, ઊંચામાં ઊંચા એટલે શુભ ભાવમાં તીવ્ર મંદતાના અસંખ્ય ભેદ છે, તો એમાં જે તીવ્ર કષાયના પરિણામ છે અને મંદ કષાયના પરિણામ છે, મંદ કષાયમાં અને મંદ કષાયમાં તીવ્ર મંદ તીવ્ર મંદ તીવ્ર મંદ છે, એવા જે એના ભેદ છે એમાં જેમાં કષાયની તારતમ્યતા ઓછી હોય, ઘણી ઓછી હોય તેને ઊંચા શુભરાગ કહેવામાં આવ્યા છે. ઊંચો શુભરાગ એટલે કરવા જેવો અને ઊંચો એટલે સારો એમ અહીંયા કહેતા નથી. નીચેવાળાની અપેક્ષા એ ઉપરનો એમ લેવું છે. ભલે આત્માનો વિચાર હોય અને ઘણી સૂક્ષ્મ રાગરૂપ પ્રવૃત્તિ હોય, અતિ સૂક્ષ્મના રાગરૂપ પ્રવૃત્તિ હોય, તો પણ જેટલી પ્રવૃત્તિ તેટલી આકુલતા છે, જેટલી રાગની પ્રવૃત્તિ એટલી આકુલતા છે. એમાં કોઈ બીજી અપેક્ષા લાગુ પડે એવું નથી. જેટલી રાગની પ્રવૃત્તિ કોઈ પણ જીવને સાધક હો બાધકનો પ્રશ્ન જ રહેતો નથી. પરિપૂર્ણ જે સંપૂર્ણ વિતરાગ છે એને તો રાગનો અંશ છે નહીં, એટલે એને દુઃખનો પ્રશ્ન આકુલતાનો પ્રશ્ન છે. એટલું તો અહીંથી ફેર પીડ્યો છે ને, જે આ લોકોએ આહાર કૃષા આહાર પાણી વગેરે જે લીધું છે એ કેટલી આકુલતા હોય તો જીવ પ્રવૃત્તિ કરે એના માપથી લીધું છે. રોગ થયો છે દવા મગાવો, મુનિને એટલી આકુલતા ન થાય તો અરિહંત સર્વજ્ઞ વિતરાગને એટલી આકુલતા થાય એ વાત સમજણમાં રહી નથી. કેટલો બધો ફેર છે, લાંબો ફેર પડી જાય છે. મૂળ તો શું છે કે મને થાય તો વાંધો નહીં, એમાંથી સિદ્ધાંત પછી થાપવો પડે છે. કેમ કે મને થાય છે ને મને થાય છે એ દોષરૂપ ન ગણવું જોઈએ, તેથી એવું એક સિદ્ધાંત નક્કી કરો કે આને દોષ ગણવો નહીં એમ થાય. અહીંયા તો કહે છે કે કોઈ પણ જીવને भले अति सूक्ष्म राग रूप प्रवृत्ति हो, ऊंचा में ऊंचा शुभ भाव प्रवृत्ति हो, तो पण जेटली प्रवृत्ति एटले जेटली रागनी प्रवृत्ति तेटली नियम थी आकुलता है, एमा नियमबद्धपणे आकुलता होय होय ने होय छे। राग आकुलता स्वरूपे ज होय छे। राग होय अने आकुलता न होय, कोई पण प्रकार नो राग होय अने आकुलता न होय एवं कदी बनी शकतो नथी। ઘણું એકદમ ચોખ્ખું છે સ્પષ્ટીકરણ, જેટલો નિવૃત્ત થઈને એ પણ પરિણામ છે, છતાં નિવૃત્ત થઈને એમ રાગના પરિણામને પ્રવૃત્તિ કહી, વિતરાગના પરિણામને નિવૃત્તિ કહી, પણ પરિણામ માત્ર કાર્યરૂપ હોવાથી બંનેને કાર્યની અપેક્ષાએ પરિણામ કહી પ્રવૃત્તિ કહી શકાય છે, પણ અહીંયા મર્યાદિત વાત છે, અપેક્ષિત વાત છે કે જેટલી રાગની પ્રવૃત્તિ તે પ્રવૃત્તિ રાગથી મટીને રાગના અભાવ રૂપ થઈને પરિણામ જેટલા સ્વરૂપમાં લાગ્યા તેટલા નિવૃત્ત થઈ ગયા, અને જેટલો નિવૃત્ત થઈ સ્વરૂપમાં લીન થયો તેટલી શાંતિ અને સ્વરૂપાનંદ છે। સાધક જીવને જેટલા અંશે રાગથી નિવૃત્ત થઈને પોતાના સ્વરૂપમાં જેટલી લીનતા થાય છે, ઓછી લીનતા હોય તો ઓછી શાંતિ, વધારે લીનતા હોય તો વધારે શાંતિ અને વધારે સ્વરૂપનો આનંદ અનુભવાય છે। આ સાધક જીવના પરિણામનો ચિતાર છે। મુખ્ય વાત તો એટલી લેવી છે કે દ્રષ્ટિ તો પરિણામના આવા વિષયને વિષય જ કરતી નથી, જેમ પરદ્રવ્ય વિષય ન કરે, શુદ્ધ ઉપયોગ હોય ત્યારે શુદ્ધ ઉપયોગમાં પરદ્રવ્યનો વિષય તો હોય નહીં, તેમ શુદ્ધ દ્રષ્ટિને પોતાના સ્વરૂપ સિવાય સાદી અનંતકાળ શરૂઆતથી માંડીને સર્વકાળ પર્યંત એને કોઈ બીજો વિષય નથી। છતાં ભાવના અને આ રીતે સુખ દુઃખ એ બધું મિશ્ર ભાવ રૂપે પરિણામ હોય છે। સાધકનું પરિણામ એવા મિશ્ર ભાવ રૂપે હોય છે, તેથી એને મિશ્ર ધર્મ અધિકાર કહેવામાં, એ સાધકના અધિકારને શાસ્ત્રમાં મિશ્ર ધર્મ અધિકાર કહ્યો છે। ધર્મ એટલે ધારણ કરી રાખેલો ભાવ, એને ધર્મ કહેવામાં આવ્યો છે। આત્મઅવલોકનમાં છે ને, આમાં પણ છે, અનુભવ પ્રકાશમાં છે, મિશ્ર ધર્મ અધિકાર। તે મિશ્ર ધર્મ અંતરાત્માને છે,
બરોબર
એમ સાથી કે સ્વરૂપ શ્રદ્ધાન સમ્યક છે, સ્વરૂપ શ્રદ્ધાન એટલે શ્રદ્ધાન સમ્યક છે, એ સમ્યક છે એટલે શ્રદ્ધાન પૂરેપૂરું આત્માભિમુખ છે. શ્રદ્ધામાં એકલો પોતાનો શુદ્ધાત્મા સિવાય કાંઈ શ્રદ્ધાનો વિષય નથી. અને તે જ કાળે જેટલો કષાયંશ છે તેટલી રાગદ્વેષની ધારા છે. આત્મશ્રદ્ધાભાવમાં આનંદ હોય છે, કષાય સર્વથા નથી ગયા, સાધકને કષાય સર્વથા નથી ગયા. મુખ્ય શ્રદ્ધાભાવ છે અને ગૌણ પરભાવ છે. એક અખંડ ચેતના ભાવ સર્વથા થયો નથી પરિપૂર્ણ, તેથી મિશ્ર ભાવ છે. આવો ભાવ બારમા ગુણ સ્થાન સુધી છે, એને અજ્ઞાન ભાવ અથવા યુગદેશ અજ્ઞાન ચેતના અથવા કર્મચેતના પણ કહેવામાં આવે છે. તેથી મિશ્ર ધારા છે. ઉપયોગમાં સ્વરૂપની પ્રતીતિ થઈ પણ શુભાશુભ કર્મની ધારા વહે છે, તેનાથી રંજક ભાવ કર્મધારામાં છે. પરંતુ સ્વરૂપ શ્રદ્ધાનું મોક્ષનું કારણ છે, કોઈ કર્મધારાની દુર્નિવાર ગાંઠ છે કે જો કે પ્રતીતિમાં સ્વરૂપનો બરાબર નિર્ણય કર્યો છે તો પણ સર્વથા સ્વરૂપ ન્યારું થયું નથી, મિશ્રરૂપ છે. પરિણામ અને જ્ઞાન મિશ્રરૂપ છે. બારમા ગુણ સ્થાન સુધી પીઠિકા બાંધી છે. પછી તો પ્રશ્ન ઉઠાવ્યા છે. તેને પકડવા સૂક્ષ્મ ઉપયોગ કર. સૂક્ષ્મતાને પણ એક વાર લે છે. દ્રવ છે તે સૂક્ષ્મ છે. હમણાં વિજ્ઞાન દ્રવ સૂક્ષ્મ છે, વસ્તુ સૂક્ષ્મ છે. 288 માં ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે. સૂક્ષ્મ વસ્તુને પકડવા માટે સૂક્ષ્મ ઉપયોગનો પ્રયત્ન કર. 288 માં લીધું છે. દ્રવ સૂક્ષ્મ છે માટે ઉપયોગને સૂક્ષ્મ કરતો સૂક્ષ્મ દ્રવ પકડાશે. સૂક્ષ્મ દ્રવ્યને પકડીને નિરાતે આત્મામાં બેસવું તે વિશ્રામ છે. થોડો થોડો મૂળ વિષય તો એ ઘૂંટાય છે કે જે અંતર સ્વભાવરૂપ દ્રવ સ્વભાવ છે એ સામર્થ્ય સ્વરૂપ હોવાથી ઘણો સૂક્ષ્મ છે. સોગાનીજી સૂક્ષ્માથી સૂક્ષ્મ દ્રવ્ય સ્વભાવ એમ કહ્યું છે. શરીરથી જુદો, રાગથી જુદો, એક સમયની શુદ્ધ પર્યાયથી પણ જુદો, અંતરમાં સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવ છે એમ કહે. અતિ સૂક્ષ્મ છે. તેને પકડવા સૂક્ષ્મ ઉપયોગ કર. એને ગ્રહણ કરવા માટે તું ઉપયોગને સૂક્ષ્મ કર. પાતાળ કુવાની જેમ દ્રવ્યમાં ઊંડો ઉતરી ગા, એક સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવા માટે જે ઉપયોગને સૂક્ષ્મ કરીને પાતાળમાં એટલે અંદરમાં ઊંડો ઉતરવાનો પ્રયત્ન કરે છે, એ જીવને બહારનો ઉપયોગ આડો અવળો પછી જતો નથી. અને જ્યાં સુધી ઉપયોગ બહાર આડો અવળો જાય છે ત્યાં સુધી અંદર સૂક્ષ્મ થઈને ઉતરે ક્યાંથી કે ઉતરી શકે. દ્રષ્ટાંત સારો લીધો છે કે પાતાળ કુવાની જેમ દ્રવમાં ઊંડો ઉતરી જા, જેમ કોઈ પાતાળ કુવામાં ઊંડે 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 જવું હોય પાતાળમાં, એમ તો દ્રવના સ્વભાવમાં ઉપયોગને સૂક્ષ્મ કરીને ઊંડો 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 ઉતરી જા. જેટલો વ્યક્ત થઈ શકે એટલો ભાવ છે. જેટલો ઊંડો બળ છે એટલે તો ઊંડો જાય છે ને, જે દિશામાં એને જવું છે એ દિશામાં એ ઘણે સુધી ગતિ કરે છે, એનો અર્થ કે એની પાછળ એનું જોર રહેલું છે. અનુભવ ભાવને બીજી રીતે કેમ કહેવો, કહેવો પણ કેમ, કેમ કે કોઈ આમાં લાંબી ચોડી બીજી વાત તો છે નહીં. એની અંદર દ્રવ સ્વભાવ છે, એના ભેદ પ્રભેદમાં રોકાવું નથી એટલે આયા ભેદ પ્રભેદોથી એનો વિસ્તાર કરતા નથી. વિસ્તાર કરીને વિસ્તારમાં રોકાવું નથી, પણ વિસ્તાર કર્યા વિના અહીંયા ઊંડપમાં જવું છે. કોઈ પણ વિષય છે એ વિષયનો વિસ્તાર અને એ વિષયનું ઊંડાણ બે જુદી જુદી ચીજ છે. એમ કે એના ગુણભેદથી જુઓ તો અનંત ગુણો હોવાથી એનો વિસ્તાર અનંત કાળે પણ પૂરો થાય એવો નથી. જો કહેવા ધારે તો અનંત કાળે પૂરો ન થાય એવો વિસ્તાર છે, તેથી એ કહી શકાતો નથી એમ સ્પષ્ટ છે. કેમ કે સાધકનો અનંત કાળ છે, તીરમાં ગુણ સ્થાન સુધી વાણી છે ત્યાં પણ અનંત કાળ છે ને, અનંત કાળ જ નથી કહે કેવી રીતે, એટલે કહી શકાવા યોગ્ય નથી એ વાત સ્પષ્ટ થઈ. એમાં હવે અહીંયા કે છે કે ઊંડો ઉતરી જા, પાતાળ કુવાની જેમ દ્રવમાં ઊંડો ઉતરી જા, જેમ જેમ તું ઊંડો ઉતરીશ તેમ તેમ અંદરથી વિભૂતિ પ્રગટશે. ઊંડો ઉતરી જા તો અંદરથી વિભૂતિ પ્રગટશે. દ્રવ સ્વભાવમાં ઊંડો ઉતર્યા વિના અંદરથી દ્રવ સ્વભાવની સ્વાભાવિક વિભૂતિ પ્રગટતી નથી. જે ગુણ વૈભવ છે આત્માનો, જે અલૌકિક ગુણ વૈભવ છે, એ સ્વરૂપમાં ઊંડે ઉતર્યા વિના એનો પ્રગટ પ્રકાશ થતો નથી. પ્રગટ પ્રકાશ નામ એનું પ્રગટ વેદન આવતું નથી. એવું જે દ્રવ છે, દ્રવ એટલે દ્રવ સ્વભાવ લેવો, એવું જે દ્રવ છે તે આશ્ચર્યકારી છે. પેલા જેને અરુચિ થાય છે એમ કહે છે કે આ શું એકની એક વાત માંડી છે, આત્મા આત્મા આત્મા, દ્રવ દ્રવ, પણ શું દ્રવ દ્રવ ને શું આત્મા આત્મા. અહીંયા કહે છે કે એવું દ્રવ છે કે આશ્ચર્યકારી દ્રવ છે, એક અપેક્ષાથી બતાવે છે, એવી એક અપેક્ષા છે. એ પણ આશ્ચર્યની તો મર્યાદા છે ને, એટલે એમ કહે છે કે કોઈ એક દ્રષ્ટિકોણથી બતાવીએ તો કેવું છે દ્રવ, કે આશ્ચર્યકારી છે. જેને જોનાર એનું આશ્ચર્ય એમાં વર્તે એવું છે. આમ લઈએ તો વસ્તુતા એવું છે કે સાદી અનંતકાળ એ દ્રવ્ય સ્વભાવને પરિણામ છોડી ન શકે એવું દ્રવ્ય છે અને એની સાબિતીને પુરાવામાં અત્યારે પણ સર્વકાળે પણ અનંતા સિદ્ધ મોજુદ છે. ઘણી વાર તો માણસ મુમુક્ષુ આપણા એવો પ્રશ્ન કરે છે કે એકલા આત્મામાં એક દ્રવ્યમાં ટકાય કેવી રીતે, નાયક સ્વભાવ કયો, તો એકલા જ્ઞાનમાં એકલા નાયકમાં ટકાય કેવી રીતે. ઘણો વિષયનો વિસ્તાર હોય તો એમાં પરિણામ ફર્યા કરે, પરિણામનો તો ફરવાનો સ્વભાવ છે ને, તો એમાં પરિણામ ફર્યા કરે તો એક જ વિષયમાં કેવી રીતે ટકાય. એ દ્રવ્ય એવું છે, સ્વભાવથી દ્રવ્ય એવું છે કે ત્યાંથી પરિણામ પાછું ફરે, કોઈ અંશે પાછું ફરે, એક સમય માત્ર પણ પાછું ફરે, એવું પરિણામને વિશે કેમ બનતું નથી કે દ્રવ્ય એવું છે માટે એમ બનતું નથી, એમ છે એવો સ્વભાવ છે. એને એમ કે છે કે દ્રવ્ય છે એ આશ્ચર્યકારી છે, અંદરમાં દ્રવ્યને જોઈને જોનારા એમ કહે છે કે ઓહો આની અંદર તો ગુણનો વૈભવ કર્યો છે, એ વગર વિસ્તાર કરે એક આશ્ચર્યમાં એનો ભાવ પ્રદર્શિત થાય છે. એવું જે દ્રવ્ય છે એમાં તો ઊંડો ઉતરી જા, એ સિવાય બહારમાં તો એકલી આકુલતા અને દુઃખ જ છે, બીજું કઈ છે. જેમ કોઈ એવું ક્ષેત્ર હોય, આ નારકીનું ક્ષેત્ર એવું છે કે જ્યાં એકલો કશાય જ હોય, પરસ્પર જીવો તીવ્રપણે તીવ્ર કશાય કરીને મારણ તાળન છેદન વેદન એ સિવાય જાણે બીજી પ્રવૃત્તિ જ કરતા નથી. જ્ઞાનીઓ એવું અનુભવે છે, સંસારનું ક્ષેત્ર છે અને જ્ઞાનીઓ નરકવત અનુભવે છે. આ શું કે છે, એકલો કસાય 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 તીવ્ર કસાય મંદ કસાય પણ કસાય કસાય ને કસાય નરક જેવું છે. આ તો બધું એમને એ આખું જે પડખું છે, જેમ કોઈ નરકને ચાહે નહીં કેમ કે એટલી દુર્ગંધતા, એટલો અંધકાર, ઘોર અંધકાર હોય છે, પ્રકાશનું ક્યાંય કિરણ દેખાય નહીં, અને છતાં પરસ્પર જીવો મારણ તાળન છેદન વેદન એ સિવાય બીજું કાંઈ રાડ બૂમ બેકાર આખી ક્યારે જન્મતા એટલા દુઃખ હોય છે, જન્મે ત્યારથી એ તત્ક્ષણથી એમ કહે છે. બિલમાંથી જન્મ થાય છે ને, બિલ છે મોઢું પોળું, મોઢું હાંકડું અને પેટ પોળું, ખૂંજો હોય છે ને એવા આકારના બિલ હોય છે. અંદર શરીર મોટું થઈ ગયું હોય, જે અંદર આવે ત્યારે એનું શરીર મોટું થઈ ગયું હોય, બહાર આવે ત્યારે સાંકડે મોઢેથી બહાર આવવું એટલે એવી ભેંસમાં એ રાડ નાખે છે ત્રાસથી, કે આયા એના જન્મતા વખતની રાડ કોઈ સાંભળે એના પ્રાણ છૂટી જાય, એટલી દુઃખમય એ ભાષાની વ્યક્તતા હોય છે કે રાડ સાંભળે તો આયા કેટલા માણસો મરી જાય, એટલી તો એની દુઃખની ત્યાં વ્યક્તતા હોય છે. જેમ એવી કોઈ કષાયની સ્થિતિને ચાહતું નથી, ઈચ્છતું નથી, એવું જાણ્યા છે કે જે આત્માની શાંતિને, આત્માના આનંદને, સુખને અનુભવી રહ્યા છે એવા સાધક જીવો ક્યાંય પણ પોતાના અનંત સુખમય અનંત શાંતિના પિંડના તત્વને છોડીને ક્યાંય બહાર જવા માંગતા? કેમ કે સર્વત્ર દુઃખ દુઃખ ને દુઃખ છે. અરે ઇન્દ્ર ને ઇન્દ્રાસન ઉપર લક્ષ જાય છે અને અંદર માં ઢાળ ઉભી થાય છે. વિષ્ઠા દુર્ગંછા નો વિષ્ઠા ઉપર દુર્ગંછા આવે છે ને, પણ એ તો એનો અનુભવ છે એમ કે છે. કોઈ ભાષાનો અલંકાર નથી, પણ જેટલો ખેંચાણ થાય છે, ઉપયોગ ખેંચાઈને એ નિમિત ઉપર ગયો કે આ ઇન્દ્રાસન મારા બેસવાનું, આ આસન, એ જે ભાવ ખેંચાણો કે છે અંદરમાં ઝાળ ઉભી છે. મિથ્યા દ્રષ્ટિ એમ માને છે કે મને અંદરમાં પ્રકાશ થયો, અગ્નિમાં પ્રકાશ છે ને, રાગ ઉત્પન્ન થતા એને પ્રકાશ દેખાય છે, આને ઝાળ દેખાય છે, આટલો ફેર છે. બસોને જન્મ થયો. દ્રવ આશ્ચર્યકારી છે એટલે અનંત આશ્ચર્યકારી છે એવું આશ્ચર્ય. સામાન્ય કુતૂહલનું આશ્ચર્ય છે એમ છે, કેમ કે જેના વિભાવ ગુણમાં પણ લોકોને પ્રશંસા કરવાનું મન થાય એવા સાધકના બાહ્ય ગુણો છે, બાહ્ય શાંતિ આદિના, આ ક્ષમા આદિ ભાવો છે ને, બાહ્ય શાંતિના છે, તો એની અંતરંગ શાંતિ અને એ શાંતિનો આધાર સ્તંભ એવું જે દ્રવ, એનું કેટલું આશ્ચર્ય છે એ કોઈ ભાષાનો વિષય રહેતો એવું દ્રવ છે. બસો ને છન્નું થયું, 257. તારું કાર્ય તો તત્વાનુસારી પરિણમન કરવું તે છે, જડના કાર્યો તારા નથી. શું કહે છે કે તું ચૈતન્ય તત્વ હોવાથી ચૈતન્યનું કાર્ય તો ચૈતન્યને અનુસરીને, ચૈતન્ય તત્વને અનુસરીને પરિણમન કરવું તે છે. કોઈ જડના કાર્યો તારા નથી, શરીરના અને સંયોગના કોઈ કાર્યો આત્માના નથી, આત્મા કરી શકતો પણ નથી. જે જગતના જીવો એમ માને છે કે અમુક કાર્યો તો કર્યા વિના ચાલે નહીં, તરસ લાગે ને પાણી પીધા વિના કેમ ચાલે, ભૂખ લાગે ને આહાર વિના કેમ ચાલે. ઠીક છે, ટંક બે ટંક ચાર ટંક ખેંચી કાઢે બીજી વાત છે, પણ આહાર પાણી અને હવા વિના કેમ ચાલે, શ્વાસોશ્વાસમાં હવા વિના કેમ ચાલે. ભાઈ એ બધા કાર્યો ચૈતન્ય કરે છે અને તું કરે, ચૈતન્ય એટલે તું કરે છો, એ તો વસ્તુના સ્વરૂપમાં જ નથી. માને તો એ નથી અને ન માને તો પણ નથી. આમ છે એમ દેખાવું જોઈએ, સ્પષ્ટ હું દેખાવું જોઈએ, વિકલ્પ ચાલે કાર્યો થાય પણ દેખાવું આમ જોઈએ એમ છે. નહીતર એમ માણસ વિચાર કરે, ભલે ને જ્ઞાનનું આવું બધું કે જે કાંઈ કરવું પડે છે એમાં કાંઈ ચાલે છે, તો કરવું જ પડે ને. ચાલવું ચાલવું, બેઠવું બેઠવું, એક ફાવે નહીં તો પગ બેઠા બેઠા ફેરવવો પડે, આરામથી હૂતો નહીં ફાવે તો પડખું બદલવું પડે, વિચાર આવે કે આમ પડખું બદલો, પડખું બદલે હાલે છે કે એમાં વાતે વાતે કાંઈ, આ બધા કામ કર્યા વિના, નાના મોટા કામ કર્યા વિના હાલતો નથી. ભાઈ એ ચૈતન્ય કરી શકે છે વસ્તુના સ્વરૂપમાં નથી. તારું કાર્ય તો તત્વનું સારી, ચૈતન તત્વને અનુસરીને પરિણમન કરવું. જીવનું ચૈતન્ય તત્વ છે એને અંતરમાં ઓળખવું, પરિચય કરીને એને ઓળખવું અને ઓળખીને એવું જ પરિણમન કરવું, તે તારું કાર્ય છે. જડના કોઈ કાર્યો તારા નથી, અને જડના કાર્યો કરવા જતા તને સુખ પણ નથી, સુખ શાંતિ પણ નથી. ઘણા કાર્યો કર્યા, ઘણી વ્યવસ્થા કરી, ઘણી સુવિધા કરી, ઘણી સગવડ કરી, ઘણા સાધનો કર્યા, બધું બધું બહુ ઠીક કરતા શું થયું કે દુઃખ વિધું, ક્યાંય સુખ વિધું એવું કોઈ પરિણામ આવતું નથી. પરિણામે દુઃખ દુઃખ ને દુઃખ વધે છે. જડના કાર્યો તારા નથી, ચેતનના કાર્યો ચેતન હોય. આત્મા ચૈતન્ય પદાર્થ છે, એના તો સર્વ કાર્યો ચેતનમય હોય. ચૈતન્યના કાર્ય ચેતન રૂપે હોય ને અચેતન રૂપે ન હોય. જે થઈ રહ્યા છે જડના કાર્યો, ભલે તારો વિકલ્પ રાગ દ્વેષ મોહ એમાં નિમિત્ત હો, પણ એ થઈ રહ્યા છે, એ સ્વયં થઈ રહ્યા છે. તારા રાગથી કે તારા ભાવથી થઈ રહ્યા છે એમ પણ ખરેખર વસ્તુ સ્થિતિમાં તો, ભલે એના નિમિત્તે થતા દેખાય તો પણ. વૈભાવિક કાર્યો પણ પરમાર્થે તારા નથી. હવે આગળ લે છે, જળના કાર્યો તો તારા નથી, પણ જેટલા રાગાદી વિભાવ ભાવ ઉત્પન્ન થાય છે એ પણ વાસ્તવિકપણે પરમાર્થે, એટલે વાસ્તવિકપણે તારા નથી. વાસ્તવિકતાથી સ્વરૂપ જોવામાં આવે તો જે મૂળ અસલ સ્વરૂપ છે તેના દ્વારા, સ્વભાવ દ્વારા આવા વિભાવિક કાર્યો કરી શકાતા નથી. એ કરતા કર્મધિકારમાં દીધું છે કે જેમ આત્મા શીત ઉષ્ણપણે થવો અશક્ય છે, ઠંડા ઉનાપણે જળની સ્પર્શ ગુણની અવસ્થા થાય છે, એ જળના પરિણામ રૂપ ચેતનનું થવું જેમ અશક્ય છે, એમ સ્વભાવથી વિભાવ થવો, સ્વભાવ વડે વિભાવને કરવો, સ્વભાવ દ્વારા વિભાવને કરવો, એમ થવું અશક્ય છે. એ રીતે સ્વભાવનું એક સ્વભાવ રૂપ બહુ સારું પડખું ત્યાં વ્યક્ત કર્યું છે કે સ્વભાવનું કાર્ય તો સ્વભાવ દ્વારા સ્વભાવરૂપ પરિણમન થવાનું છે. સ્વભાવથી વિભાવને કરી શકાય, સ્વભાવ દ્વારા વિભાવને કરી શકાય, એવું સ્વભાવથી થઈ શકતો નથી. એમ જોઈને કહે છે કે વિભાવિક કાર્યો પણ પરમાર્થે તારા નથી. રાગ તો મેં કર્યો, રાગ તો જીવે કર્યો ને, અને જીવે કર્યો એ જીવ જીવની અવસ્થામાં કરાયેલો રાગ વાસ્તવિકપણે તો જીવે જ કર્યો ને એમ કહેવામાં આવે છે. પણ એ હજી વ્યવહાર પરમાર્થ છે, પરમાર્થ પરમાર્થ છે નહીં. જીવે રાગ કર્યો એમ પોતાનું દોષ જાણવો, એનું પ્રયોજન નિર્દોષ થવાનું છે ને, દોષ ને જાણવો પણ નિર્દોષતાના પ્રયોજન થી જાણવો છે કે દોષ ને જાણવાના પ્રયોજન થી દોષ ને જાણવો છે? નિર્દોષ થવાના પ્રયોજન થી દોષ ને જાણવાનો દ્રષ્ટિકોણ હોય તો એમાં આ ઊંચો દ્રષ્ટિકોણ એ છે કે વૈભાવિક કાર્યો પણ પરમાર્થે ખરેખર આત્માના સ્વભાવથી થતા નથી અથવા કરી શકાતા નથી. જીવનમાં એવું જ ઘૂંટાઈ જવું જોઈએ કે જળ ને વિભાવ તે પર છે ને તે હું. જીવનમાં એટલે પરિણમનમાં બહુ સારો ટોન છે. કેટલીક ભાષા આવી છે બહુ પદ્ધતિ સુંદર આવી છે. જીવનમાં એવું જ ઘૂંટાઈ જવું જોઈએ એમ શું લેવું છે અહીંયા? કે કોઈ આત્માર્થી જીવ ભેદ જ્ઞાન કરે છે અને ભેદ જ્ઞાન કરે છે ત્યારે એ ભેદ જ્ઞાનના પ્રયાસમાં આ તો એવા હદે એનો પ્રયાસ થવો જોઈએ, ભેદ જ્ઞાન પણ એટલી હદે થવું જોઈએ કે જળ અને વિભાવ મારા નથી એમ તો ઘૂંટાઈ જવું જોઈએ. ઘૂંટાઈ જતા શું થાય છે કે એનો બુદ્ધિપૂર્વક વારંવાર સ્મરણ કરીને વિચાર કરવો પડતો નથી કે હું ભેદ જ્ઞાન કરું, હું ભેદ જ્ઞાન કરું. એ તો એનું ઘૂંટણ થઈ જવું જોઈએ, એનું જીવન થઈ જવું જોઈએ. તો જીવનમાં એવું જ ઘૂંટાઈ જવું જોઈએ એટલે જ્ઞાનીનું તો એ સહજ પરિણમન છે. પણ જો આવું ઘૂંટણ થઈ જાય, પરિણમન ઘૂંટાઈ ઘૂંટાઈને આવું ભેદ જ્ઞાન વાળું થઈ જાય, ભેદ જ્ઞાનના પ્રયત્ન વાળું થઈ જાય, તો અલ્પકાળમાં એને સ્વાનુભવ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. દ્રષ્ટાંત આપણે લઈએ છીએ હીરાબાઈનો, હીરાલાલજીનો હાથ કપાણો. એ પ્રશ્ન પૂછ્યા આ હાથ કપાણો ત્યારે એ વખતે તમારા પરિણામ એ વખતે શું હતા? એમ ખ્યાલ આવ્યો કે ગાડી મારી ઉપરથી ચાલી જાય છે. ઉપરથી ચાલી જાય તો કઈ પ્રશ્ન રહેતો નથી, પણ એ સાઈડમાં હશે તો હું જ્ઞાયક છું એ વિચાર આવ્યો હતો. જો એટલા વિચાર માત્રમાં આત્માના સ્મરણ માત્રમાં કટોકટી નહીં પડે, હો અમસ્તો તો સ્મરણ ઘણે ઘણું કરે, પણ જ્યારે સ્મરણ ન રહે એવી પરિસ્થિતિમાં જો સ્મરણ આવે, સ્મરણ માત્ર હજી તો પણ એની શક્તિ એવી છે કે એના આઘાતમાંથી બચી જવાય. નહીતર આઘાત શું ચીજ છે? સામાન્ય અકસ્માત નો આઘાત શું ચીજ છે? ભાઈએ તો હમણાં જ અનુભવ કર્યો છે, અરવિંદભાઈએ. અરવિંદભાઈને હમણાં સ્કૂટર નો સામાન્ય એક્સિડન્ટ થયો, નાક માંગી ગયા છે ને, સામાન્ય એક્સિડન્ટ હતો, કોઈ મોટી ઇન્જરી નથી થઈ. પણ એક્સિડન્ટ કેમ થયો, કેવી રીતે થયો એ ખ્યાલ નથી રહ્યો. ખ્યાલ આવી જાય છે ને એ આ ખલાસ એક્સિડન્ટ ત્યારે ખબર પડી કે હોસ્પિટલમાં હું ક્યાંથી, આ કેમ હોસ્પિટલમાં ક્યાંથી આવી ગયો, ત્યાંથી પીડ્યા ત્યાંથી હોસ્પિટલમાં લઈ ગયા. પછી તો કાંઈ ખબર રહેતી શું વાગ્યું છે નથી વાગ્યું કાંઈ ખબર નથી. આઘાત ચીજ શું છે અને કેટલી ઝડપથી ઊભો થાય છે કે જ્યાં સેકન્ડ મોટી ચીજ ગણાય છે, સેકન્ડ પણ ત્યાં ઘણો સમય ગણાય છે, એટલા સૂક્ષ્મ કાળમાં પરિણામ પરણમી જાય છે કે જ્યાં સમય સૂચકતા આવવી મુશ્કેલ છે. તો વેદ જ્ઞાન નું ઘૂંટણ જેને ચાલતું હોય એની શક્તિ કેટલી, જો એમ વિચારવામાં આવે કે જેના જીવનમાં ભેદ જ્ઞાન ઘૂંટાઈ ગયું હોય, પરિણામમાં ભેદ જ્ઞાનનું ઘૂંટણ થઈ ગયું હોય, તો એટલી શક્તિ છે કે બહુ જ થોડા કાળમાં એ શુદ્ધોપયોગમાં આવી જાય છે. એને શુદ્ધોપયોગમાં વાર આવતા વાર લાગતી. જો જીવનમાં એ ઘૂંટાઈ ગયું હોય કે આ જડ અને પર હું નથી, તો એને કેટલો પ્રયત્ન કર્યો હશે કે ઘૂંટાઈ સહજ ઘૂંટાઈ ગયું. જો એનું એ નિરંતર ઘૂંટણ ચાલે, એટલે ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે, ઉદયે ઉદયે, તો એને શુદ્ધોપયોગ બહુ જ થોડા કાળમાં વ્યક્ત થઈ જાય. કેમ કે એનું શક્તિનું બળ ઘણું છે. એ પરિણામની કેળવણીની સાચી રીત જે છે, બીજી કોઈ રીતે સાધકપણાના સહજ દશાના પરિણામ કેળવાતા નથી, એનો સંકેત છે.
દેવાદિદેવ જીવન ધર્મ સ્વામી.